ધર્મ અધર્મ જીવ એક એ અસંખ્ય પ્રદેશ પ્રમાણ ગગન પ્રદેશ અનંતને ઉદ્ગલ બહુવિધ જાણ ધર્મ દ્રવ્ય અધર્મ દ્રવ્ય અને જીવ દ્રવ્ય એમ પ્રત્યેક દ્રવ્યને તે તું અસંખ્યાત પ્રદેશવાળું માન. આકાશ દ્રવ્ય અનંત પ્રદેશી છે અને પૂતગલના પ્રદેશો અનેક પ્રકારે છે, પરમાણુ તો એક પ્રદેશી છે. અને સ્કંદ સંખ્યાત પ્રદેશી છે, અસંખ્યાત પ્રદેશી તથા અનંત પ્રદેશી પણ હોય છે. જગતમાં ધર્માસ્તિકાય એક દ્રવ્ય છે અને તે અસંખ્યાત પ્રદેશી છે. અધર્માસ્તિકાય પણ એક દ્રવ્ય છે અને તે પણ અસંખ્યાત પ્રદેશી છે. જીવ દ્રવ્યો અનંત છે અને એક એક જીવને અસંખ્યાત પ્રદેશ છે. આકાશ દ્રવ્ય એક અને અનંત પ્રદેશી છે, દ્રવ્ય એક તથા અનંત પ્રદેશી છે. પૂતગલ દ્રવ્ય એક પ્રદેશીથી લઈને અનંત પ્રદેશી સુધી હોય છે. એક પરમાણુ એક પ્રદેશી છે અને જેમ જેમ તેમાં પરમાણુઓ ભળતા જાય છે તેમ તેમ પ્રદેશોની વૃદ્ધિ થાય છે. અર્થાંત કોઈ પૂતગલ સંખ્યાત પ્રદેશી, અસંખ્યાત પ્રદેશી તથા અનંત પ્રદેશી પણ હોય છે. અનંત પરમાણુઓ મળવાથી અનંત પ્રદેશીવાળું પૂતગલ બને છે. બીજા દ્રવ્યોના તો વિસ્તારરૂપ પ્રદેશ છે અને પૂતગલના સ્કંદ પ્રદેશ છે. પૂતગલના કથનમાં પ્રદેશ શબ્દથી પરમાણુ ગ્રહણ છે, ક્ષેત્રનું નહીં. પૂતગલનો પ્રચાર ગમનાગમન લોકમાં જ અલોકાકાશમાંથી માં નથી, માટે અનંત ક્ષેત્ર પ્રદેશનો અભાવ થવાથી ક્ષેત્ર પ્રદેશ નથી. ગાથામાં ફુગુલ તિવિહી પૈયસુ એમ પાઠાંતર પણ છે. તેનો અર્થ આ છે કે પૂતગલ અસંખ્યાત, સંખ્યાત અસંખ્યાત તથા અનંત પ્રદેશી પરમાણુઓ મળવાથી છે એમ જાણવું જોઈએ. અર્થાંત એક પરમાણુ એક પ્રદેશી તથા ઘણા પરમાણુઓ ઘણા પ્રદેશી જણાય જાણવા. શુદ્ધ નિશ્ચયની અપેક્ષાએ દ્રવ્ય કર્મનો અભાવ હોવાથી આ આત્મા અમૂર્તક છે અને મિથ્યાત્વ રાગાદી રૂપ ભાવકર્મ તથા સંકલ્પ વિકલ્પ અભાવને લીધે શુદ્ધ છે. લોકાશા પ્રમાણ અસંખ્ય પ્રદેશવાળો છે. તે પોતાના શુદ્ધ સહજાત્મ વિતરાગ નિર્વિકલ્પ દશાને સાક્ષાત ઉદય છે.
કંઈ વિશેષ તમારે તમને એમાં કંઈ સમજ પડી ન પડી? હા, વ્યક્ત નથી, અડધી પડધી પડી છે એમાં કંઈ, કે ભાઈ આ વિષય સંબંધી કંઈક વાત આમાં આવી છે, સ્પષ્ટ નહીં થતી હશે અથવા તો આ વાત ગુંચ થાય છે, પકડાતી નથી.
દ્રવ્યનું વિશ્લેષણ ને એના બધા પ્રદેશોને રૂપ,
દ્રવ્યનું પ્રદેશાત્મક સ્વરૂપ સમજાયું છે કે દરેક દ્રવ્યનું પ્રદેશ સ્વરૂપ શું છે. કઈ આગળ બીજી ગાથા લઈ લો, પછી બંને ગાથા સંયુક્ત છે.
હે જીવ, આ જગતમાં જે દ્રવ્યો કહ્યા છે તે બધા લોકાકાશમાં સ્થિતિ કરીને રહેલા છે, અર્થાત દ્રવ્યો લોકાકાશની બહાર નથી. આ દ્રવ્યો એક ક્ષેત્રમાં એક સાથે રહેવા છતાં નિશ્ચયથી એ પ્રત્યેક દ્રવ્ય પોતપોતાના ગુણમાં રહે છે, બીજા દ્રવ્યમાં મળી જતા નથી. જોકે ઉપચરિત અસદભૂત વ્યવહાર નહીંથી આધાર આગ્નેય ભાવથી એક ક્ષેત્રને અવગાહીને દ્રવ્ય રહે છે, તો પણ શુદ્ધ પારિમાણિક પરિણામી પરમ ભાવને ગ્રહણ કરનાર શુદ્ધ દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ પરદ્રવ્યમાં મળવારૂપ સંકર દોષથી રહિત છે. અર્થાત એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં પડી જતું નથી, એટલે કોઈ પણ દ્રવ્ય પોતે પોતાના સામાન્ય તથા વિશેષ ગુણોને ત્યાગીને પરરૂપે પરિણમતા નથી. અહીં શિષ્ય પ્રશ્ન કરે છે કે આગમમાં લોકાકાશને અસંખ્યાત પ્રદેશવાળું કહ્યું છે, તે અસંખ્યાત પ્રદેશી લોકમાં અસંખ્યાત પ્રદેશવાળા જીવદ્રવ્યો અને તેમાં એક એક જીવમાં કર્મ નોકર્મ રૂપે અનંત પૂતગલ પરમાણુ દ્રવ્યો છે અને તે પરમાણુઓ કરતાં અનંત ગણા શ્રેષ્ઠ પૂતગલ દ્રવ્ય છે. તે સર્વ અસંખ્યાત પ્રદેશવાળા લોકાકાશમાં સી રીતે રહી શકે? અલ્પ ક્ષેત્રમાં મહાન પ્રમાણવાળી વસ્તુ સી રીતે સમાય? શ્રી ગુરુ તેનું સમાધાન કરે છે, આકાશમાં અવકાશદાન જગા આપવાની શક્તિ છે, તેથી બધા દ્રવ્યો સમાય છે. જેમ એક ગુઢ નાગરસ ગુઠિકામાં સહસ્ત્ર લક્ષ પ્રમાણ સોનામોહર સમાવેશ પામી જાય છે, અથવા એક દીપકના પ્રકાશમાં ઘણા દીવાઓનો પ્રકાશ અવકાશ પામે છે, તેમ લોકાકાશમાં વિશિષ્ટ અવગાહન શક્તિના યોગથી અનંત જીવ અને અનંત પૂતગલો અવકાશ પામે છે, એમાં કોઈ વિરોધ નથી. જીવોમાં પણ અવગાહન શક્તિ છે. કહ્યું છે કે દ્રવ્યની અપેક્ષાએ સિદ્ધની રાશિ કરતા અને સંપૂર્ણ અતીત કાળના દ્રવ્યો કાળના સમયો કરતા અનંત ગણા જીવ એક નિગોદના શરીરમાં રહે છે.
બસ
એટલે પૂતગલની જ આગળ વાત કરેલ છે.
ચોવીસ અને ગાથા 25 એનું મૂળ સૂત્ર શું છે? બંને એક જ છે, સંયુક્ત છે. એનું વિચારણાનું એ ગાથા કયા તત્વ ઉપર સમજણ માટે લખાયેલી છે? દ્રવ્યના બંધારણ ઉપર, પ્રદેશ. આ દ્રવ્યને પંચાસ્તિકાય કહેવાય છે, અસ્તિકાય. અસ્તિકાય એટલે એ અણુનો સમૂહ છે. તો એ પ્રત્યેક દ્રવ્યમાં પ્રદેશોનું સ્વરૂપ શું છે એ ગાથા 24 અને 25ની અંદર સમજાયું છે. હવે 24ની અંદર શું સમજાયું? કે ધર્મ દ્રવ્ય કેવું છે? દ્રવ્ય એક છે. જો આગળ આવી ગયો કે દ્રવ્ય અખંડિત છે, ધર્મ દ્રવ્ય વિભાજિત થતું નથી. હવે એના પ્રદેશ કેટલા છે? અસંખ્યાત. અધર્મ દ્રવ્ય એક છે અને એના પ્રદેશ અસંખ્યાત. દ્રવ્ય એક, પ્રદેશ અસંખ્યાત. આકાશ દ્રવ્ય એક. તમે બધું બરાબર, તમે વ્યવસ્થિત વિચાર કરતો શીખો પછી પકડા. દ્રવ્ય એક, પ્રદેશ અસંખ્યાત, અનંત. અને પૂતગલના પ્રદેશો અનેક છે, પણ પરમાણુ એક, પણ એના સ્કંધો બને. કોઈ પરમાણુ એકના રૂપમાં રહેતું નથી, સ્કંધના રૂપમાં રહે છે. તો આવા સ્કંધો અસંખ્યાત, સંખ્યાત, અસંખ્યાત અને અનંત, જેટલો સમૂહ જેટલું સંઘાત. પૂતગળ છે એ પૂતગળ નાનામાં નાનો કણ હોય તો એમાં સંખ્યાત પ્રદેશ, મોટામાં મોટો હોય તો એમાં અસંખ્યાત, એથી વધારે હોય તો અનંત, તો અનંતાનંત. તો આ બધા દ્રવ્યો કાળ દ્રવ્ય અસંખ્યાત પ્રદેશી. તો આ બધા દ્રવ્યો જીવ દ્રવ્ય અસંખ્યાત પ્રદેશ, પણ જીવ દ્રવ્ય અનેક, પૂદગલ પણ અનેક, પણ એના પ્રદેશો છે એ પૂદગલનો પ્રદેશ અનંત. પરમાણુ ગણો તો એક પ્રદેશ, પૂદગલ અને પરમાણુમાં શું ફેર? પૂદગલ અને પરમાણુ, પૂદગલ છે એ અવિભાજ્ય એક પ્રદેશી દ્રવ્ય જે છે એ પરમાણુ છે, કે જેના કોઈ બીજા વિશેષ ભાગ થઈ શકે નહીં. પણ પૂદગલ છે એ પરમાણુનો સ્કંધ છે. સ્કંધ એટલે દ્વિઅય ત્રિઅય સંખ્યાતય અસંખ્યાતય અનંતય, એટલે કે એક પૂદગલનો સ્કંધ બેનો ત્રણનો પાંચનો સોનો હજારનો સંખ્યાનો અસંખ્યાનો અનંતનો આ બધું બની શકે. તો જગતમાં આ બધા પૂદગલ પરમાણુના સ્કંધ છે. આ સ્કંધ છે એ સ્કંધ તૂટી પણ શકે છે અને સ્કંધ વધી પણ શકે છે. નાનામાં નાનો કણ હોય એને શું કહેવાય? પરમાણુ. પરમાણુથી એનું હવે વિભાજન શક્ય બને નહીં. પણ આખો વિજ્ઞાનનો વિષય, પદાર્થ વિજ્ઞાન જેને કહે છે, પદાર્થ વિજ્ઞાન. જગતની અંદર પૂદગલ શબ્દ જ્યારે જ્ઞાનીઓ વાપરે છે ત્યારે એક પરમાણુ નહીં પણ એકથી વિશેષ પરમાણુઓથી બનેલી રચના સ્કંધ. પૂદગલ એટલે પરમાણુઓનો સ્કંધ. અને પરમાણુ ક્યારે? એક પરમાણુ જીવની દ્રષ્ટિમાં આવી શકે નહીં. જેની દૃષ્ટિમાં આવે એ કેવળ જ્ઞાન થાય, સર્વજ્ઞતા આવે અને આત્માનું જ્ઞાન નિરાવરણ થાય ત્યારે એ પરમાણુને જોઈ શકે, સમયને પણ જોઈ શકે, પ્રદેશને પણ જોઈ શકે. ત્યાં સુધી પ્રદેશો પણ સંખ્યાત રૂપમાં જ લક્ષમાં આવે. એવી રીતે સમય પણ સમયના રૂપમાં નહીં પણ એના માપ જે છે સ્થૂળ માપ, પછી ઘડી બે ઘડી પળ જે કંઈ કહીએ એના રૂપમાં આપણને લક્ષમાં આવે, સમૂહના રૂપમાં. અને પૂદગલ પણ સ્કંધના એટલે પરમાણુ સ્કંધના રૂપમાં આવે. તો આ આપણને અહીંયા કહ્યું છે કે જગતમાં ધર્માસ્તિ કાય તો એક જ દ્રવ્ય છે, અસંખ્યાત પ્રદેશી છે. અધર્માસ્તિ કાય દ્રવ્ય પણ એક છે, એ પણ અસંખ્યાત પ્રદેશી છે. ત્યારે જીવ દ્રવ્ય એક નહીં પણ અનંત છે અને પ્રત્યેક દ્રવ્ય અસંખ્યાત પ્રદેશ. જીવ દ્રવ્ય અનંત, જીવમાં જીવ કહેતા જીવ દ્રવ્ય છે છ દ્રવ્યમાં, પણ એ જીવ દ્રવ્ય એક નથી. જેમ અધર્માસ્તિકા એક છે, અધર્માસ્તિકા એક છે, એમ જીવ દ્રવ્ય એક નથી. આકાશ એક છે પણ જીવ કેટલા છે? તો કે જીવ તો કેટલા અનંત છે. અને એક એક જીવ તો કે અસંખ્યાત પ્રદેશી છે. જીવ અસંખ્યાત પ્રદેશી છે. ત્યારે જીવને અસંખ્યાત પ્રદેશ છે. આકાશ દ્રવ્ય એક છે પણ અનંત પ્રદેશ છે. પૂદગલ દ્રવ્ય એક પ્રદેશથી લઈને અનંત પ્રદેશ સુધીનું છે, કારણ કે પરમાણુ પૂદગલ દ્રવ્ય છે એ પરમાણુનો સ્કંધ છે. પરમાણુ એક રૂપે હોતું નથી, પરમાણુ એક રૂપે હોતું નથી. એટલે પૂદગલ જ્યારે કહેવામાં આવે છે ત્યારે શું વાત થાય છે? પરમાણુનો સ્કંધ. અને સ્કંધ થયો તો એક પરમાણુ એક પ્રદેશનો, તો જેટલા પરમાણુનો સ્કંધ હોય એટલા પ્રદેશો પૂદગલની અંદર કહી શકાય, એવું એનું સ્વરૂપ છે. આ બધું પદાર્થના બંધારણની વાત છે, સૂક્ષ્મતાએ સમજવા માટે, કે પછી પદાર્થની જે ગતિ થાય છે, આકાર થાય છે, રચના થાય છે, એ બધા આ પ્રદેશ જે છે એનો સંકોચ વિસ્તાર થાય, પ્રદેશનો સંકોચ વિસ્તાર થાય, એના આધાર ઉપર આ જગતની બધી રચનાઓ ચાલ્યા કરે છે. તો એનું આ સૂક્ષ્મથી સૂક્ષ્મ અવલોકન કરીને અહીંયા કહેવામાં આવ્યું છે. તો આ 24મી ગાથાની અંદર આ પાંચે પાંચ દ્રવ્ય, કાળ દ્રવ્ય તો છે જ નહીં, ઔપચારિક દ્રવ્ય હોવાને કારણે એને પ્રદેશ જ છે માત્ર, એનો કોઈ સમૂહગત સ્વરૂપ નથી. તો એ પંચાસ્તી કાયમાં આ બધાના પ્રદેશોની અહીંયા વ્યાખ્યા આપી છે. પણ આત્મા કેવો છે? જીવ દ્રવ્ય એક છે, એ એમાં અમૂર્તિક છે અને કોઈ પણ પ્રકારનું, એટલે દ્રવ્ય કર્મ ન, દ્રવ્ય કર્મ હોય તો આત્મા મૂર્તિક બને, દ્રવ્ય કર્મ ન હોય તો આત્મા અમૂર્તિક છે. આ આપણને જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, આ શરીરની પ્રકૃતિ, આ નામકર્મ, આ બધાનો સંયોગ, કર્મનો સંયોગ હોવાને કારણે જીવનું સ્વરૂપ મૂર્તિક છે, પણ જીવનું વાસ્તવિક સ્વરૂપ અમૂર્તિક છે. જીવનું શુદ્ધ સ્વરૂપ અમૂર્તિક છે, એનું અશુદ્ધ સ્વરૂપ એમાં વિભાવ ભાવ હોવાને કારણે છે. રાગ, દ્વેષ, કામ, ક્રોધ, માન, મોહ, મત્સર, આ બધા જે કાંઈ ભાવો છે, વૈભાવિક ભાવો, એ જીવનું સ્વરૂપ જ પણ અશુદ્ધ છે. આનો અભાવ થાય તો, ભાવ કર્મનો અભાવ થાય તો શુદ્ધ દ્રવ્ય, ભાવ કર્મનો અભાવ થાય તો શુદ્ધ દ્રવ્ય, દ્રવ્ય કર્મનો અભાવ થાય તો અમૂર્તિક અરૂપી, દ્રવ્ય કર્મનો અભાવ થાય તો અમૂર્તિક, ભાવ કર્મનો અભાવ થાય તો શુદ્ધ, અને ભાવ કર્મ ન હોય તો દ્રવ્ય કર્મ બંધાય નહીં. એ અહીંયા મૂક્યું છે. ભાવતીત, ભાવ કર્મના અભાવથી દેહાતીત થાય. દેહાતીતમાં દેહ તો છે જ, છતાં ભાવથી એ દેહથી પર છે, છૂટો પડી ગયો. ભાવ કર્મનો અભાવ, દેહાતીત પણ એ ભાવ કર્મનો અભાવ છે. એટલે ત્યાં મૂર્તિક પણ છે, અમૂર્તિક નથી, સહયોગી કેવડી છે, અમૂર્તિક નથી. તો અહીંયા આપણને એ કહ્યું કે એટલે જે કંઈ પોતાને આરાધવાનું છે, ઘણીવાર આત્માની આરાધના કરવી છે, તો જીવને આત્માનું શુદ્ધ સ્વરૂપ લક્ષ્મણ ન હોય તો એ ગમે તે પ્રકારે મતિ કલ્પનાથી આત્માની આરાધના કરે. એટલે કૃપાળુ દેવે આત્મસિદ્ધિની અંદર એક ગાથા મૂકી છે, આત્મા સત ચૈતન્યમય સર્વાભાસ રહિત, જેથી કેવળ પામીએ મોક્ષ પંથ તે રીત. બહુ સૂક્ષ્મતાએ આ જીવ પોતાના જો શુદ્ધ સત છે આત્મા, બીજું કંઈ નથી, સત એટલે એનું માત્ર હોવાપણું છે, એમાં કોઈ રૂપ નથી, રસ નથી, ગંધ નથી, વર્ણ નથી, કોઈ સાથ નથી, કોઈ સંગ નથી, કોઈ સંયોગ નથી, કોઈ આકાર નથી, કોઈ મૂર્તિક નથી, કોઈ રંજન નથી, નિરંજન છે, એ નિરાકાર છે, આ વાત નિસ્તી નથી. આત્મા કેવળ સત છે અને સર્વાભાસ રહિત, કોઈ પણ પ્રકારનો ભાસ એને લગાવવો જોઈએ નહીં. આત્માની જ્યારે આત્મા જ એની પોતાની ધારણા કરે, પોતે જ પોતાનું ધ્યાન કરે, તો શુદ્ધાત્માનું ધ્યાન કરવું, આ આખો ગ્રંથ એના ઉપર છે કે શુદ્ધાત્માનું ધ્યાન કરો. શુદ્ધાત્મા પરમાત્મા છે, અશુદ્ધાત્મા પરમાત્મા નથી. આત્મા કરો, પરમાત્મા થવાની સંભાવના પણ કરી, પણ અશુદ્ધ આત્મા પરમાત્મા નથી. તને જો આત્માના સ્વરૂપમાં એમ કે તેજ 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 દેખાય છે તો ભાસ છે, તને વર્ણનો ભાસ છે, તને એમ થાય કે બસ રૂપાની ઘંટડી જેવો નાદ મને તો સંભળાયા જ કરે છે, એ આત્મા નથી. એ ઘંટડી હોય કે ન હોય પછી વાત છે, ઘંટડી હોય કે બ્રહ્મણાય હોય, પણ એ આત્મા તો આભાસ જ્યાં આવે છે ત્યાં જીવનું સ્વરૂપ નથી. જગતની અંદર સાધકો આગળ વધી વધીને કેટલે સુધી પહોંચે અને છેલ્લે આભાસમાં અટવાય. કેટલાય લોકો પોતાને જ્ઞાન છે ને આત્મજ્ઞાન છે ને એમ તો સહજ ધ્યાન કરી, પછી એને જ્યારે પૂછીએ શાંતિથી કે તમને આત્મામાં તો મને આમ દેખાય છે, મને આમ થાય છે, કોઈને વિમાન દેખાય છે, કોઈને આમ અંદર અહીંયા મને તમે હાથ મૂકે પ્રકાશ પ્રકાશ થઈ જાય છે, અહીંયા આંખમાં આમ થાય છે, કાનમાં આમ થાય. આ એક લક્ષણ શુદ્ધ ચૈતન્યના. એટલે આપણે સમજવું કે એને હજી ભ્રમણા છે, ભ્રાંતિમાં છે, આભાસમાં છે. કૃપાળુ દેવે તો અધ કરી છે. ભલે કોઈ ગ્રંથો એટલા મોટા નથી આપ્યા આપણને, પણ એક એક ચરણની અંદર, એક એક ગ્રંથની અંદરથી જે વાત ન પકડાય. આ આચાર્ય શ્રી આખું સમજાવે છે કે અસ્થિકાય છે, પ્રદેશ આટલા છે, આ અમૂર્તિક છે, આ સંઘ છે એટલે આમ થાય છે, એના આટલા પ્રદેશ એટલે ગતિગમન થાય છે. એ બધું જે કાંઈ થાય છે તે ભલે થાય, અહીંયા આત્મા કેવળ સત છે અને કોઈ આભાસ આત્માને હોઈ શકે. તું ધ્યાનમાં બેસ અને આત્માનો જો તને સાક્ષાત્કાર થાય, અને આત્માનો સાક્ષાત્કાર થાય અને કઈ પણ વસ્તુનો ભાસ થાય, જગતના પૂતગલની જે આપણે જોયું હોય એવો ભાસ થાય. ભાસ કેવો થાય? પોતાની કલ્પનામાં. સપનું શું આવે? પોતાના મનના તરંગો એનું સપનું આવે. એમ એને આત્મ ધ્યાનની અંદર મને આત્મા આવો લાગ્યો, રૂમઝૂમ કરતા પ્રભુ પધાર્યા, કંકુ વેરાણા, મોટી વેરાણા ચોકમાં. આ સમજી ગયો કે ભ્રાંતિમાં ચાલ્યો ગયો છે. હા, મનની કલ્પના બધું. પૂતગણ વિશેની જે કલ્પના છે એનું આરોપણ જીવ તત્વમાં કરે, અને એમાં જે મૂલ્યવાન અતિ ઓલું આમ તેમ આપણે જેને કે જેનું જેને મૂલ્ય, ઓહો, રત્ન જેવો એનું તેજ હતું. હજી મગજમાં રત્ન છે, રત્નથી પર કોઈ ચીજ છે એ હજી બેસતી નથી. મૂર્તતા ગુણ એટલે એના તરફ. એટલે જ્યારે જીવ પોતે એ પ્રકારનું કરે ત્યારે કલ્પનામાં સરી પડે, ખ્યાલ આવે છે. સાધનાની અંદર સાધક પોતાની સાધના કરવી છે અરૂપી તત્વની, અમૂર્ત તત્વની, નિરંજન તત્વની, નિરાકાર તત્વની. પરંતુ એને એનું બંધારણ જો બરોબર લક્ષમાં નહીં આવે તો પોતે પોતાની કલ્પનામાં સરી પડશે, અને પછી પ્રભુનું વર્ણન એને જગતમાંથી જુદું જુદું સાંભળ્યું છે, અને જગતના જીવોએ પ્રભુનો મહિમા કરવા માટે થઈને પ્રભુને જગતની અંદર જે શ્રેષ્ઠ દ્રવ્ય છે એની સાથે સરખાવ્યા છે, કે આ અમૃતનું પાન છે સુધારસનું, પણ તને સુધારસનું પાન થાય આત્મા નથી. જો તો ઘૂંટડા ભરીને પીતો તો એ પૂતગલ દ્રવ્ય છે, એ આત્મદ્રવ્ય નથી. એના ઘૂંટડા ભરાય, એને ચટાય, અને કોઈ એમ કે અમને થાય છે, અમે જાય ત્યારે ઘટક ઘટક આમ બસ ચૈતન્ય રસ અમે વાણીએ છીએ. તો એની આ કલ્પના મતિ કલ્પના છે, પૌદ્ગલિક કલ્પના છે. કમ્પેરિઝન આપી છું કે અમૃત જેવું છે પર શાંતિ હે પરમા જોઈ શકે, એ વસ્તુ પરમા છે. અરૂપીનું મહાત્મ્ય સમજાવવા માટે રૂપીનું શ્રેષ્ઠ સ્વરૂપ સમજાવ્યું, પણ એનું એ નથી, એનાથી પર છે, એ નથી, એનાથી પર છે. હવે જીવ જો એની અંદર એ કલ્પનામાં જો સરી પડે, આભાસમાં જો સરી પડે, તો એને એ જે શ્રેષ્ઠ વસ્તુ છે એને પરમ તત્વમાં નહીં લે. એ પૌદ્ગલિક શ્રેષ્ઠ છે, ઉપમા શ્રેષ્ઠ છે, રૂપક શ્રેષ્ઠ છે, પણ એ વસ્તુ એ નથી. એ માત્ર એ બતાવવા માટે, એનું લક્ષ્ય કરાવવા માટે કહ્યું છે કે સૂર્યથી પણ પ્રકાશિત. પણ તું સૂર્યને જો આત્મા માનવા બેસે તો સૂર્યથી પણ તેજસ્વી છે. ચંદેસુ નિમલયરા આઈચેસુ અયમ પયાસયરા સાગરવર ગંભીરા સિદ્ધા સિદ્ધિ મમ દિશંતો. એ પરમાત્મા તમારું સ્વરૂપ ચંદ્રથી પણ નિર્મળ. હવે કે હા, ચંદ્ર જાણી હોય ને આખો પ્રકાશેલો, ચંદ્રની કલ્પનાથી તું પર જા. એની નિર્મળતા તને બતાવી છે આત્મતત્વની, કે આખી ભૂમિને પ્રકાશિત કરવા છતાં ચંદ્ર ભૂમિ રૂપ થતો નથી. આવો નિર્લેપ એવું ચંદ્રની માત્ર રૂપક એક ગુણ એક અંશને વાત મૂકી છે, પૂર્ણતા એ નથી મૂકી. દ્રષ્ટાંત દ્રષ્ટાંત જ રહે છે, એની મર્યાદા છે. તો એ સમજાવીને જગતના જીવો પરમાત્માનું વર્ણન જ્યારે એનો એટલો બધો વૈભવ, એનું સામર્થ્ય, એની શક્તિ, એના ગુણો, તો કેવું હશે ત્યારે ભાષાથી જ કહી શકાય. અને ભાષાથી જ્યારે કહેવાય ત્યારે દ્રશ્યનું રૂપક જ આપી શકાય, દેખાડી શું શકાય. તેજસ્વી તો તેજસ્વી, તેજસ્વી તેજસ્વી, કેવો તેજસ્વી? તો સૂર્ય જેવો. શું કહેવાય પછી? કે હજારો સૂર્ય જેવું, હજારો સૂર્યથી પણ જેની કાંતિ પ્રકાશિત છે એવો આત્મા. હવે સૂર્ય એક છે, હવે હજારો ક્યાં લેવા જવા? પણ સમજાવવું છે શું? કોટી સૂર્ય, કરોડો સૂર્યના તેજને પણ ઝાંખા પાડે એવી પ્રભુ તારી કાંતિ છે. હવે આના મગજમાંથી સૂર્ય નીકળતો એટલે એક એક ની અંદર આવી રીતે જ્યારે જ્યારે પ્રભુના સ્વરૂપનું વર્ણન કર્યું હોય જ્ઞાનીઓએ, ત્યારે એ જ્ઞાનીઓ રૂપક જેને કહીએ આપે, અને રૂપક રૂપીનું અપાય કે અરૂપીનું? રૂપીનું જ અપાય, અરૂપીને સમજાવવા રૂપીનું રૂપક આવે છે નહીં બીજું. હવે જીવ એને પકડીને એનો આભાસ પકડી લે છે, કેમ કે એને તો રૂપીનો પરિચય છે, રૂપીથી જ અનાદિકાળથી જોડાયેલો છે. એટલે તરત જ એને એમ થાય કે મારી આપણને પોતાની ગતિ સારી થાય તો એને વિમાન સિવાય બીજું દેખાય નહીં કઈ, કે વિમાન આવ્યું. આત્માનો સ્વભાવ ઉર્ધ્વ છે. આ જીવ ઉપર જશે જ્યારે કર્મથી મુક્ત થશે તો કોઈ વિમાનની જરૂર, સિંચિલા ગમે તેટલી દૂર હોય સ્વભાવ ગદ્યાશે. અરૂપી સ્વભાવ પકડાતો નથી, અમૂર્તિક સ્વભાવ પકડાતો નથી, અને રૂપકની અંદર જીવ અટવાઈ જાય છે. એટલે જ્ઞાનીઓ કહે છે કે આત્મા સત ચૈતન્યમય, ચૈતન્યમય ગુણ એવો છે કે એ માત્ર જ્ઞાયક, જ્ઞાયક અને જ્ઞાયક જ છે. એ બધા આખા જગતને, સૃષ્ટિને, આ કોટી બ્રહ્માંડને એ જુએ જ છે. બસ જ્ઞાતા દ્રષ્ટા છે, જ્ઞાતા દ્રષ્ટા, માત્ર જ્ઞાતા દ્રષ્ટા, નહીં પ્રમત, નહીં અપ્રમત, અખંડ જ્ઞાયક, અખંડ જ્ઞાયક. આ એની શુદ્ધ અવસ્થા. એને કૃપાળુદેવે કહ્યું કે કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન. આ અખંડ જ્ઞાયક, આ કેવળ જ્ઞાનની અવસ્થા બતાવી કે એમાં આત્માનું શુદ્ધ સ્વરૂપ વર્તે છે. શુદ્ધ સ્વરૂપ વર્તના છે, સહયોગીપણું છે અને શુદ્ધ સ્વરૂપની વર્તના છે. એને ભગવાન કુંદકુંદાચાર્ય કહે છે કે કેવળ જ્ઞાયક સ્વભાવ છે, એ પ્રમત પણ નથી, અપ્રમત પણ નથી. સમયસારની ગાથા 6માં બહુ સરસ સૂક્ષ્મ ભાવો આવે છે, પણ આ સૂક્ષ્મ ભાવો જીવને પકડાતા નથી એટલે જુદું 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 વાત કર્યા કરે છે. પણ આ જ્ઞાયક છે, અખંડ જ્ઞાયક અને કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, આ બંને એક જ વિભાવના છે. સમજાવવું છે કે આ બધાથી તું આત્મા અમૂર્તિક છે અને શુદ્ધ છે. એટલે ભાવ કર્મનું સૂક્ષ્મ સ્વરૂપ પણ અહીંયા લાગુ પડતું નથી, અને મૂર્તિક સ્વરૂપ પુદ્ગલનું એક પરમાણુનું પણ લાગુ પડતું નથી. એક પરમાણુ માત્રની મળે ન સ્પર્શતા. કૃપાળુદેવે અપૂર્વ અવસરની અંદર આ શુદ્ધતા થાય, ધ્યાન કરતા કરતા આરોહણ થાય તો આ સ્થિતિએ પહોંચે. એ પોતે જ કહે કે આત્માને એક પણ પરમાણુ પ્રદેશની સ્પર્શના નથી. હવે વિચાર કરો તો આત્મા એ કયો છે કે જેને એક પણ પરમાણુની સ્પર્શના નથી? આ શુદ્ધ પરમ તત્વ, આ શુદ્ધ ચૈતન્ય, અને છતાં આખા લોકને જાણે છે, આખા લોકને જાણે છે, સર્વ પદાર્થોને જાણે છે, એની સર્વ પર્યાયોને જાણે છે, અને છતાં એક પણ પરમાણુનો સ્પર્શ એને નથી. આવી સ્થિતિને સમજાવવા માટે જ્ઞાનીઓ આવા દ્રવ્યાનુયોગથી, ભાષાથી, જેટલું વિશ્લેષણ થઈ શકે એટલું વિશ્લેષણ, જેટલું પૃથક્કરણ થઈ શકે એટલું પૃથક્કરણ કરે. સમજવા માટે બુદ્ધિ જેટલી જાડી રાખીએ એટલું નહીં સમજાય. જેટલી સૂક્ષ્મ બુદ્ધિ થાય, ઝીણી બુદ્ધિ થાય, ઉપયોગની સૂક્ષ્મતા, ઉપયોગની એકાગ્રતા અને ઉપયોગની નિર્મલતા, નિર્મલ ઉપયોગ કે એનાથી પર થાય. હું ચંદ્રની વાત કરું તો ચંદ્રથી પર થાય ને માત્ર એની નિર્મળતા પકડાય. સૂર્યની વાત કરું તો સૂર્યથી પર અને માત્ર એની તેજસ્વીતા પકડાય. સુધારસની વાત કરું તો કોઈ લિક્વિડ નહીં પણ એની અંદરનો પરમ તૃપ્તિની અંદરનો એનો જે ગુણ છે એ પકડાય, અમૃત. તો આ વસ્તુ પકડવી. સાગર વર ગંભીરા, સાગર જેવા ગંભીર, તો સાગરનો કોઈ પાણી, તરંગ, મોજા કાંઈ ન જાય, માત્ર એનું ગાંભીર્ય કે સમુદ્ર કદી છલકાતો નથી. જગતભરની નદીઓ એની અંદર આવે તો પણ સમુદ્ર કોઈ દિવસ છલકાતો નથી, એ માઝા ન મૂકે. આ એની એક ગાંભીર્ય છે. ગાંભીર્ય એટલે બધી જ વસ્તુને સમાવતું. વિચાર કરો, એટલે કૃપાળુદેવે કીધું કે જે સમજ્યા તે સમાયા. એ સમાયેલો છે, કેટલું સમજે છે? આખા લોકને સમજે છે, બધા પદાર્થને સમજે છે, એક એકનું મહાત્મ્ય સમજે છે, એક એકની શક્તિને સમજે છે, અને છતાંય જરાય આટલું જાણતો હોવા છતાં સમાવી દે છે. સાગર જેવો છે અને આપણે ખાબોચિયા જેવા છે. જરાક જો કંઈક જાણપણું મળ્યું તો મૂવા સમાવી શકાય નહીં. કોઈની કંઈ સાદી વાત આવે તો પણ આપણામાં આપણે રાખી શકતા, સાગરની ક્યાં વાત કરવી? આ તો ઓલી છીછરી રકાબી હોય ને એવું આપણું અંતઃકરણ છે, છીછરી રકાબી જેવું, કે જરાક બે ચમચી પણ જો અંદર ચા પડે તો એ છલકાઈ જાય. આવી આપણી અવસ્થા. ત્યારે જ્ઞાની કહે છે કે આ જીવ એ કેટલો અતલ ઊંડાણ છે એમાં, સાગર જેવું, પણ સાગરને ન પકડાય, ગાંભીર્યને પકડાય. ઉપમા આવે, ઉદાહરણ આવે, દ્રષ્ટાંત આવે, એમાંથી એનું જે ગુણ સ્વરૂપ છે એ જે અમર્યાદિત બતાવ્યું છે, એવો અમર્યાદિત મારો આત્મા, મારું સ્વરૂપ, મારું શુદ્ધ ચૈતન્ય આ છે. અને ત્યારે એ થાય કે જાણપણું મારો ગુણ છે, જાણપણું એ મારો ગુણ. જગતના તમામ રહસ્યોને જાણી શકું, તમામ પદાર્થો, પદાર્થોના રહસ્યોને, પદાર્થોની રચનાને જાણી શકું, આટલું સામર્થ્ય છે. જાણી શકું એટલે સમાવી શકું, આ પણ સાથે ગુણનો એક ભાગ છે. જો સમાવી ન શકું તો એ મારો જ્ઞાન ગુણ નથી, એ જ્ઞાન ગુણ અધૂરો છે. સમાવી શકું તો જ્ઞાનનો અર્થ જ એ થયો કે જેમ જેમ સમજણ મળે એમ જીવ સમાતો જાય. અને આજે જેમ જેમ સમજણ મળે એમ ઉભરાતો જાય, છલકાતો જાય, છલકા અચકલાઈ વધતી જાય છે. અચકલાઈનું કારણ છે કે જાણે છે થોડું અને દેખાવ ઘણો કરે છે, અને એમાં પોતાની મહત્તા સમજે છે કે હું ઘણું જાણું છું, અને એના આધાર ઉપર પોતાનો આગ્રહ બંધાયો છે, અહમ બંધાયો છે, મત બંધાયો છે. બસ જીવનું સ્વરૂપ મતારથી થઈ ગયો છે, નિર્મળતા નથી. તત્વને સમાવા જેટલી પણ શક્તિ રહી નથી. તો તત્વનું વાંચન કરીએ, વિચારણા કરીએ, સાથોસાથ આ આત્મિક ગુણો જો અંદર ઉત્પન્ન ન થાય, કે વસ્તુને સમજવી એક વાત છે અને સમજ્યા પછી સમાવી દેવી એ સમજણનો બીજું અંગ છે. એટલા ધીર ગંભીર. એટલે જ્ઞાનીઓ વસ્તુ નથી જાણતા એમ નહીં, આપણને એમ થાય કે એને કઈ ખબર નથી ને, એ જાણતા નથી ને, આ બધું બગડવા બેઠું, એ બધું જાણે છે. એ જાણતા નથી એમ નહીં, પણ તારા જેટલી આછક લે એનામાં નથી. કેમ કરતા નથી, આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ, આપણા મગજમાં ઘણું છે કે જ્ઞાનીઓ વિશે અનેક પ્રકારનું થાય. જ્ઞાનીઓ નથી જાણતા એમને, લોકાલોકને જાણે છે. વિવેકાનંદ પાસે એક રોજ ભક્તો આવે, અડધો પોણો કલાક બેસે અને સ્વામીજી એની સાથે વાત કરે. એ વાત કર્યા પછી જાય એટલે સ્વામીજીનો એક બીજો શિષ્ય હતો, એ કહેવા, ગુરુદેવ હદ કરો છો તમે, આ ગામનો ઉતાર છે, કે નાપાકમાં નાપાક આવો દુરાચારી અને તમે એને આટલો અડધો પોણો કલાક આપો છો સત્સંગ, એ તમારી પાસે આવે છે, તમે એને ઓળખતા નથી. ઘોષાલ નામનો શિષ્ય હતો. સ્વામીજીએ કીધું, ઘોષાલ એને ઓળખું છું ને તને ઓળખું છું. કોઈ પણ વ્યક્તિ અમારી સામે આવે તો અમે એની એની આખી કર્મકુંડળી અમારી સામે આવી જાય છે, અને અમુકની તો જન્મકુંડળી આવી જાય, આખી જન્મજાત જન્મ જન્માંતર એના પકડાઈ જાય. જ્ઞાનીઓની દ્રષ્ટિ જેમ વિકસિત થાય એમ સામે આવનાર જીવ એને જીવ તરીકે જુએ છે, તો એની અનંત યાત્રાને એ જોઈ લે છે. એ કે મને બધી ખબર છે, તું એના જેટલા દુષ્કર્મ નહીં જાણતો હો એનાથી હું પરિચિત છું, પણ આ પાપી જીવમાં એક ભાવ છે એટલે એ જાણે છે એટલે મારી પાસે આવે છે. આ પાપી જાશે ક્યાં? આ અધર્મી જાશે ક્યાં? આ જીવને જીવન અંદરથી તો ઉત્થાન માટે જ પ્રયત્ન કરે છે. અંદરમાં જીવનો શુદ્ધ ભાવ છે એ તો એને ઉત્કર્ષ તરફ ખેંચે છે, મુક્તિ તરફ ખેંચે છે. આ તો અવળચંડા આપણી છે કે આપણે બંધન તરફ જઈએ છીએ, પણ પ્રવાહ શું છે, સ્વભાવ શું છે? સ્વભાવ મુક્તિ તરફ છે. તો એ આવે છે તો કે એ સંતો પાસે જાય, અને સંતો કરુણા નહીં કરે તો કરશે કોણ જગતમાં? માટે એના ગમે તેવા દોષ હોય, ગમે તેવા અપરાધ હોય, પણ જેમ જ્ઞાનીની દશા ઊંચી એમ એના દોષ લક્ષમાં લે. જ્ઞાની પુરુષો કોઈનો ભૂતકાળ જોતા નથી. જ્ઞાની પુરુષો કોઈનો ભૂતકાળ જોતા નથી. એનું ભવિષ્ય એટલે કે એની જે સંભાવના છે આ પણ એક પરમ શુદ્ધ આત્મા છે. જો નિમિત્ત હશે તો એ પામી જશે, નહીં હશે તો એનું જે ભાવિ. કરુણામાં તો બીજું શું હોય? સ્પૃહા તો છે જ નહીં. જગતનું કલ્યાણ કરવું પણ કર્તાપણાના ભાવ વિના, કર્તૃત્વ વિના જે કરે એ જ્ઞાની. કર્તૃત્વના ભાવ વિના જે કરે એ જ્ઞાનીનું લક્ષણ છે, કરુણાનું, નિષ્કારણ કરુણા એનું લક્ષણ છે. આ વાત બરોબર બેસવી જોઈએ, અને તો જ જગતના જીવો સાથે મૈત્રીનો ભાવ આવે. કેમ કે સર્વ જીવ છે સિદ્ધ સમ, સર્વાત્મમાં સમદ્રષ્ટિ દો. આપણને જગતના જીવોનો ભૂતકાળ ભૂલાતો, એથી કરીને આપણે કોઈ દિવસ જીવ સાથે પૂર્ણ મૈત્રી અનુભવી શકતા નથી. એટલે આપણા ભાવ કર્મ નષ્ટ થતા નથી, કાં રાગ ને કાં એવું જાણે અજાણે સૂક્ષ્મપણે પણ મનની અંદર એ ભાવ જાગૃત રહે છે. આ અવસ્થા એ છે કે જ્યારે આપણે આ જોઈ શકતા નથી. આ જ્ઞાન શું છે? આક્ષેપ જો આત્માનું શુદ્ધ સ્વરૂપ સમજાય, જેમ સમજાતું જાય તેમ આ બધા ગુણો સ્વયં પ્રગટ થાય છે. શું સાધના કરવાની છે? તો કે તારી શુદ્ધતાની સાધના કર. એના જેટલા ગુણો છે, અનંત ગુણો ગણી ગણીને આજે આ ગુણ લાવો છે ને આજે આ ગુણ લાવો છે, એ કર્માતું એ સ્વયં બધાય ગુણો એનો. પુષ્પ ખીલે એટલે પુષ્પના બધા જ જે કંઈ પરિમલના પાસા છે એ બધા ખીલી જાય. અડધું ન ખીલે, અડધું અંદર ન રહે, એવું બધું ન કરવું પડે, બધું એનું સત્વ પૂરેપૂરું ખીલી જાય. એમ શુદ્ધ આત્મ તત્વ અમૂર્તિક છે અને શુદ્ધ છે, અસંખ્યાત પ્રદેશવાળો છે. એ સહજાત્મા નિર્વિકલ્પ દશામાં ઉપાદેય છે. આ કેવું છે એટલું જ સમજાવવું છે. આ પ્રદેશ ને આપ આના આટલા પ્રદેશ ને આના આટલા, પછી આપણે હું તો ભૂલી ગયો બધું, હું તો બધું ભૂલી જ્ઞાની કે કઈ વાંધો નહીં ભૂલી ગયો. હવે ઉપાદેય શું? શુદ્ધાત્મા, મારો અસંખ્યાત પ્રદેશી અમૂર્તિક અને ભાવ કર્મથી રહિત એવો મારો શુદ્ધ. જીવ અને પૂદગલ બે જ દ્રવ્ય એવા છે કે જેને વિભાવિક પરિણામ છે. પ્રત્યેક દ્રવ્ય અર્થક્રિયા સંપન્ન છે, પણ ધર્માસ્તિકાય એ અર્થક્રિયા ગતિને સહાય આપવાની જ કરે, બીજી કરે ખરી? ધર્માસ્તિકાય બીજી ક્રિયા કરે? કરી જ ન શકે. અધર્માસ્તિકાય સ્થિતિને સહાય આપવાની ક્રિયા કરે, અર્થક્રિયા સંપન્ન છે, એનું સ્વાભાવિક પરિણમન છે. એનું વિભાવિક પરિણમન થાય કે તારે બેસવું હોય તો તને ઉડાડું, બેસવું હોય તો તને ઉડાડું. આકાશનું સ્વાભાવિક પરિણમન છે કે અવકાશ આપો તો એમ કે તને જગ્યા નહીં આપો. કોઈ પણ દ્રવ્યને ક્યાંય કોઈ જગ્યાએ ક્યાંય જગતમાં ભીડ જોવા મળી તો કે ના? તો એનો સ્વભાવ છે અવકાશ દાન, અવકાશ આપવો, સમય જગ્યા આપવી, આ એનું કામ છે. એમાં કોઈ બીજું વૈભાવિક પરિણામ નથી. કાળ દ્રવ્યમાં તો કોઈ વાત જ નથી રહેતી. જીવ અને અજીવ દ્રવ્યમાં વૈભાવિક પરિણામ છે. જીવમાં સ્વભાવ શુદ્ધ છે અને વિભાવથી અશુદ્ધ છે, આ એનું પરિણામ. જીવમાં સ્વભાવ પરિણામ પણ થાય અને વિભાવ પરિણામ પણ થાય. એના ગુણોની પર્યાય શુદ્ધ પણ થાય અને અશુદ્ધ થાય. ધર્માસ્તિકાયની કોઈ પર્યાય અશુદ્ધ ન થાય, અધર્માસ્તિકાયની કોઈ પર્યાય અશુદ્ધ ન થાય, આકાશની કોઈ પર્યાય અશુદ્ધ ન થાય, જીવની થાય. જીવની થાય એટલે જીવને ભાઈબંધી પૂદગળની. તો પૂદગળની અશુદ્ધ પર્યાય થાય. પૂદગળની શુદ્ધ પર્યાય છે એ એક પરમાણુ છે, અને એક પરમાણુમાં એના બધાય ગુણો છે. પણ એ પરમાણુની પોતાની શુદ્ધ પર્યાય ભૂલીને આ પરમાણુઓ ક્યારેય એક રૂપે રહેતા નથી, સંગમાં સ્કંધના રૂપમાં આવ્યા. અને પછી જીવને એને સ્કંધના રૂપમાં જવા માટે જોડાણ કરવા માટે કોઈને કોઈ સ્નિગ્ધતા ચિકાસ એ તો જોઈને બાઇન્ડિંગ ફોર્સ, એને જીવનો વિભાવ પરિણામનો બાઇન્ડિંગ ફોર્સ મળી ગયો. તો જીવના વિભાવ ભાવનું નિમિત્ત પામીને આ પરમાણુના પૂદગળ વર્ગણાના પૂદગળો જે એ જાતના છે એ ભેળા થાય અને કર્મના રૂપમાં બંધાઈ જાય. પછી જીવે જે ભાવ કર્યા છે એનામાં એ શક્તિ છે કે જેવા ભાવ કર્યા છે એવી રચના કરીને તને આપીશ, એવા સંયોગો ઊભા કરી દઈશ, એવો માહોલ ઊભો કરી દઈશ. તને કોઈના પ્રત્યે દ્વેષના ભાવ થયા છે તો ક્રોધની રચના થશે, એની સાથે મારવાની રચના થશે, એવા સાધનો મળશે, આવું બધું થયા જ કરશે. આ કામ કોણ કરે છે? પૌદ્ગલિક રચનાઓ સંસારની, જગતની અને આ માયાના ખેરચાયેલા કરે છે. એ કેટલો સમય આવશે? જેટલા સમયનું એનું સ્થિતિ બંધ હશે એટલું. કેટલી તીવ્રતાથી આવશે? તે ભાવ જેવા મંદ કહી રહ્યા હશે તો તરત વહી જશે. કદાચ ક્રોધ આવે પણ જાજો ટકે નહીં, કેમ કે ક્રોધના પરમાણુ જ્યારે બાંધા ત્યારે તારી બહુ દશા બહુ તેજ નહોતી, શાંત હતી. તો કસાયો મંદ હતા તો ત્યારે કર્મ બંધાયું હળવું, અને એ કર્મ હળવું બંધાયેલું કર્મ તો વચમાં ભાવની તીવ્રતા થઈ જાય શુદ્ધની તો એ તો પ્રદેશ ઉપર આવીને ખરી જાય, એને વિપાકની રાહ જોવાની હોતી નથી. અરે બાંધીએ છીએ તો અનંત, કઈ અનંત નથી ભોગવતા, કેટલાય ખરી જાય છે, પ્રદેશ ઉપર આવીને ખરી જાય છે. સુડીનો ઘા સોયથી સરી જાય, એવું થઈ શકે છે. તો અહીંયા બતાવે છે કે એમાં વિભાવિક પરિણામ છે. આ કર્મની આ રચના છે એની સ્વાભાવિક છે, પૂદગળની વિભાવિક છે. શું કામ? સંગા આ રહેવાની નથી. આ ભેગા થયેલા પરમાણુ છે એટલે જેદી તેદી આપણા ધ્યાનમાં આવે કે ન આવે, પણ આ આપણને ખ્યાલ નથી. પેલા વેલાના વર્ણના પરમાણુ ખરી પડે છે, વર્ણના પરમાણુ કે અરે આવું સરસ હતી, સાઇનિંગ બધું ઘસાઈ ગયું, સાઇનિંગ બધી વહી ગઈ, પણ સાઇનિંગ ગઈ એટલે પરમાણુ વહી ગયા. એનો ગુણ ગયો, સ્વાદ ના જાય, વર્ણ ના જાય, એક એક પરમાણુ પોતાનું આ બધું ગુમાવે અસ્તિત્વ, કારણ કે એની સ્વાભાવિક સ્થિતિમાં એ રહી જશે. આ વૈભાવિક સ્થિતિ છે, આ માઇક વૈભાવિક છે, આ પુસ્તક વૈભાવિક છે, આ ટેબલ વૈભાવિક છે, આ ચેતનજી વૈભાવિક છે, આ શરીર વૈભાવિક છે. પૂતગલના પરમાણુ જ છે પણ વૈભાવિક સ્વરૂપમાં છે, સ્વાભાવિક સ્વરૂપમાં ભેળા થયેલા છે માટે વિખરાવાળા છે, ભેગા થયેલા છે માટે પૂતગલ, ભેળા થવું અને વિખરાવું, ગળવું, આ એનો સ્વભાવ છે, આ સ્વભાવ. પણ અત્યારે વિભાવમાં, અત્યારે વિભાવમાં એના વિભાવનું મુખ્ય કારણ જીવના ભાવ, જીવના વિભાવ ભાવનું નિમિત્ત પામીને કર્મણ વર્ગણાના જે છે પૂતગલ પરમાણુઓ તે કર્મના રૂપમાં બંધાઈને જીવ એને ગ્રહણ કરે છે, કેમ કે આ જીવનો ભાવ છે એટલે એ ગ્રહણ કરે છે. અને એ જ્યારે એનો રસ બંધાય છે, એની સ્થિતિ બંધાય છે, તો જ્યારે વિપાક થાય એટલે એનો સમયનો પાક થાય, જેમ કોઈ વસ્તુ વાવી હોય તો એનો સમય થાય એટલે ત્યારે ફળ આપે, કોઈ ફળ બે જ નિમિત્તમાં આપે ને કોઈ ફળ 20 વર્ષે પણ આપે, પણ એનું જેવું એ સ્થળ. આ કર્મનો સાયન્સ છે. એટલે આ પૂતગલની રચનામાં જીવને ભાન ભૂલાવે. પૂતગલનું કામ એક જ કે જીવને પોતાના સ્વરૂપનું ભાન ભૂલાવે છે. તો એ થાય છે એ સમજાવે છે. આખી વાતને સમજવી છે કે જો પદાર્થનું બંધારણ સમજાણું હોય તો એની માયા જલ્દી પકડાય. આજે આપણે ભ્રાંતિથી છૂટી શકતા નથી, કેમ કે ભ્રાંતિમાં સત્યનો ભાસ બહુ પાકો છે, પણ જેદી ખબર પડે કે આ તો બધું વિખરાય, આ તો સ્કંદરૂપ છે, જેવું સ્કંદરૂપ થયું એટલે એના પ્રત્યેની આપણી માયા બંધન ઓછું થયું, આસક્તિ ઘટી, મોહ ઘટી, મારાપણું ઘટ્યું, આ બધું તરત જ અલોપ થાય કે ભાઈ આ બધું તો ખોટી ભ્રાંતિ છે. આપણે ઘણી વાર કોઈ ચીજમાં આવીને કહે કેમ આમ, તો કે હવે મને સમજ આવી ગઈ, કાંઈ વાતમાં હારાવાટ. તો જે કુદાકુદથી કરતો હતો એ બીજે દિવસે એના પગ ઢીલા પડી ગયા. કારણ શું? એને સમજ આવી ગઈ કે જે ભલે બધું બરોબર છે પણ આમાં કંઈ હારાવાટ નથી. એમ આ પદાર્થનું બંધારણ આપણે સમજવાનું છે. જેમ સમજાશે તેમ તેની વ્યર્થતા અથવા એનું સત્ય સ્વરૂપ સમજાશે. સત્ય સ્વરૂપ સમજવાનો એક જ લાભ થવાનો, જેટલી દ્રષ્ટિમાં આભાસ છે એટલો દૂર થશે. કેટલો આભાસ છે? આ તો મારો જીગર જાન, બરોબર છે. કેટલો મોહ થાય તો આ મારા, કાળી રાતે જીવ દઈ દઈએ. સારું, જેટલો જેટલો જીવ આ ભ્રાંતિમાં આભાસમાં છે એટલો એના પ્રત્યે મોહ ને આસક્તિ એની તૂટવાની નથી. જ્યારે એમ કે પ્રત્યેક પદાર્થ સ્વતંત્ર છે, પોતપોતાના શુભાશુભ આધાર ઉપર જ, એનો ને મારો અત્યારે શુભનો મેળ વિશેષ છે એટલું જ છે. એ મેળ વિશેષમાં જરાક એ પરમાણુની અંદર ફેરફાર થયો તો એને એ દીકરો સામે દીપડો થઈને ઉભો રહીએ, સંબંધી નહીં. સંબંધનું સ્વરૂપ બદલાતું નથી પણ એનો જે સંબંધનું જે આ વ્યવહારિક સ્વરૂપ છે એ બદલાયું. અને પછી કે મેં તો આવું ધાર્યું, તો તું આવું જ ધારસ. તે જો ધાર્યું હોત કે કોઈ પણ પ્રત્યે મને એને ઘણું ભાવ છે ને એને મારા પ્રત્યે ઘણું, તો સમજી લેવું કે કંઈક આપણો શુભ અનુબંધ છે અને એ અનુબંધ શુભ છે. અને એમાંય કદાચ એના સ્વાર્થી હિતને ક્યાંક આપણી સાચી વાતે આડી આવે તો હિમાંશુ સર તો કહે ને હવે હમજા આવે, કાંઈ વાતમાં માલ નથી, એના જેવો ખોટો માણા એ કંઈ શું કામ, એને નડ્યું, એને નડ્યું. રાજમાંથી બધા દરબારગઢમાંથી એના લાભ લઈને સિપાહી સેનાપતિના ઘરમાં દૂધ દહીં છાશ ઘી બધું જતું હતું, રાજાને કીધું કોઈકે કે આ બધું તમારા મહેલમાંથી ચોરાઈ જાય છે. અને પેલા રાજાએ પૂછ્યું સેનાપતિને કે આપણું રાજ કેમ? તો બસ એ છોકરાઓ છાસ દૂધ ઘી ખાઈ લેર કરે છે બાપુ, આપનું રાજ તો અમર તપે છે. અને પછી જ્યારે એના પર જાપતો મુકાઈ ગયો અને પૂછ્યું સેનાપતિ રાજ કેમ હાલે છે? તો કે બાપુ રૈયત બહુ દુઃખી છે, છોકરા છાસ વિના દુઃખી છે. રૈયતની વાત નથી, વાત કેની છે? આવો જગતનો સંબંધ ઋણાનુબંધનો પણ સ્વાર્થ પ્રેરિત છે. એટલે જગતમાં ક્યાંક થોડુંક અશુભ થાય છે પોતાના સ્વાર્થમાં, એટલે કે અજોયો પરમાત્મા. નકામું દયાળુ દયાળુ ઠોકમું, એના જેવો તો એ કરુણાના કરનારા બંધ કરો. કે એક જગ્યાએ અમે ગાતા હતા, ભક્તિ માટે બોલાવ્યા હતા અને અમે ગાતા હતા, હે કરુણાના કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી. હવે એને ત્યાં ગટરા બની હતી કે જે અવસાન થયું હતું એ નાની ઉંમરમાં થયું હતું. આ ક્રૂરતાનો કોઈ પાર નથી આ પરમાત્માની. કે આના ગીત ગાવાના બંધ કરો, કે મારે નથી સાંભળવું. ભગવાનને કરુણામાંથી ક્રૂર કહેવામાં આપણને કઈ? તો ભગવાનનું સ્વરૂપ તો આપણે કરુણાનું જાણતા નથી ને, ક્રૂરતાનું. આપણે આપણા તોલ માપથી એને આપણે મૂલવીએ છીએ. એટલે જ્યાં સુધી બધું અનુકૂળ હોય ત્યાં સુધી હો ભગવાન જેવો એ માથે છે, બસ મારે કઈ વાંધો નથી. જેડી આડું આવે તેથી એને ક્યાં ટાઈમ હતો? આ ભક્તને જ દુઃખ છે, આ ધર્મીના ઘરે જ ધાડ છે. બોલો, ધર્મીના ઘરે ધાડ છે. ગણિત બદલાઈ ગયું આપણું. આખી વાત તત્વની સમજ ન હોય ત્યાં સુધી આ આભાસ છે બધા. વિચારમાં આભાસ, આપણા ચિંતનમાં આભાસ, કારણ કે મૂળ સ્વરૂપ પકડાતું નથી, એની દ્રઢતા થઈ નથી. અને પછી ખ્યાલ આવે કે પરમાત્મા જેવું કોઈ તત્વ જ નથી, કોઈ શુભ અશુભ કરનારો નથી. મારા પોતાના જ પૂર્વે અજ્ઞાન ભાવે કરેલા શુભ અને અશુભ જે કર્મો છે એ અત્યારે પરિણમી રહ્યા છે અને આ વિપાકનું ફળ છે. તો દોષ અમારો છે, કર્મ આ દશાએ પહોંચાય. આ સમજ, અને અત્યારે આપણે કંઈક એના કરતા સમજ અમને વધારે છે, ખોટી છે. અણસમજણનો કોઈ પાર નથી અને સાચી સમજણ દોષ અમારો છે, કર્મ અમે બાંધ્યા છે. અમે કોઈને દોષ નહીં આપી. દીઠા નહીં નિજ દોષ તો તરીએ કોણ ઉપાય. એ રીતની આખી વાત જ્યારે આવે છે તો એક કે છે અહીંયા કે નિર્વિકલ્પ દશામાં જ આ ઉપયોગ આ ઉપાદેય છે આત્મા. અહીંયા પ્રશ્ન કર્યો છે કે આ જગતના જે દ્રવ્યો છે એ બધા 25મી ગાથામાં પકડાય છે, શું કીધું છે? કે આ બધા દ્રવ્યો છે ક્યાં? લોકાકાશમાં છે. અને આકાશ કેવું છે? અસંખ્યાત પ્રદેશમાં કેટલા દ્રવ્યો છે? 6. અને એ દ્રવ્યમાં એક પરમાણુ વાળું પણ છે, એક પ્રદેશ વાળું પણ છે અને અનંત પ્રદેશ વાળું છે. અને એ પૂદગલ તો વળી અનંત પરમાણુ વાળા અનંત પ્રદેશી હોય. તો સાહેબ, આ એક આકાશ અને એની અંદર આ આવા પ્રદેશ વાળા આ બધા સમાય કેમ? કહો છો કે આ બધા દ્રવ્યો લોકાકાશની બહાર નથી, એકબીજા એક જ ક્ષેત્રમાં છે. અને એક ક્ષેત્રમાં હોવા છતાં કોઈ એકબીજામાં ભળી જતા, બધા હોવા છતાં આકાશમાં જોવા છતાં દરેકનું અસ્તિત્વ સ્વતંત્ર છે. ચિરકાળથી સનાતન કાળથી ગમે તેવી સ્થિતિ થાય, જુદા જુદા દ્રવ્યોના વિભાવ પરિણામ ગમે તેવા થાય, પૂદગલના થાય અને જીવના પણ થાય, અને વિભાવ પરિણામને કારણે રચનાઓ ગમે તેવી થાય, તો પણ આકાશ બધાને અવકાશ આપે છે. શિષ્ય પ્રશ્ન કરે છે કે આ લોકાકાશને અસંખ્યાત પ્રદેશવાળું તમે કીધું અને એની અંદર તો એક જીવમાં પણ કર્મ નો કર્મ રૂપે અનંત પૂદગલ પરમાણુઓ છે, તો આ અનંત ગણા શેષ પૂદગલ દ્રવ્ય બીજા પણ છે જે જીવમાં કર્મ રૂપે નથી, આ સર્વ અસંખ્યાત પ્રદેશ વાળા લોકાકાશમાં સી રીતે રહી શકે? આ અલ્પ વસ્તુમાં, અલ્પ ક્ષેત્રમાં આ મહાન આવો વિશાળ વિશ્વ, એના પદાર્થો સી રીતે રહી શકે? આ વિશ્વનું આશ્ચર્ય છે. એ આશ્ચર્ય કે છે કે અવકાશમાં બધા લોક, તો કે આકાશમાં છ દ્રવ્યોનો સમૂહ છે એટલો જ લોક કહેવાય, એટલું જ લોકાકાશ, પછી જ્યાં ન હોય ત્યાં અલોકાકાશ, એ તો અવકાશ જ છે. હવે આ છે એ તો સંખ્યાત પ્રદેશી છે. સંખ્યાતમાં આ અસંખ્યાત વાળા, અનંત પ્રદેશ વાળા, આ બધાય અનન્ય છે. બધાય પોતપોતાના ગુણોને, પોતાના ધર્મને સંભાળીને રહે છે. કોઈને ક્યાંય ભળી જવાનું, કોઈનું અસ્તિત્વ સમાપ્ત થતું, એક પરમાણુનું અસ્તિત્વ પણ સમાપ્ત થતું હોય, તેહનો નાશ નહીં, અને નહીં તેહ નહીં હોય. એક સમય તે સૌ સમય ભેદ અવસ્થા. શું ભગવાને વાત મૂકી છે કે પ્રભુ આ સંખ્યાત પ્રદેશી આકાશમાં, અસંખ્યાત પ્રદેશી આકાશમાં અનંત પ્રદેશી દ્રવ્યો બધા સમાયને રહી, અને દરેકે દ્રવ્યનું અસ્તિત્વ સ્વતંત્ર રહીએ, પોતાના ગુણોને સાચવીને રહીએ, ક્યાંય કોઈનો નાશ ન થાય, કોઈ કોઈમાં ભળી ન જાય, કોઈનું અસ્તિત્વ સમાપ્ત ન થાય, અને અમે જગતની અંદર સોશિયોલોજી સાયન્સની અંદર તો શીખ્યા કે મોટું નાનાને ગળી જાય, સર્વાઈવલ ઓફ ધી ફિટેસ્ટ, આ જગતનો નિયમ છે. તો કે ના, અહીંયા તો પરમાણુને પણ સર્વાઈવલ છે, એ પણ નાશ થતું, ગમે તેટલી રચના થાય એ પરમાણુ છૂટું પડે ત્યારે એનું અસ્તિત્વ તો છે જ, સ્કંધના રૂપમાં હોય ત્યારે છે, અને સ્કંધથી છૂટું પડે ત્યારે પણ છે, નાશ નથી, નાશ નથી. આવું અદ્ભુત સ્વરૂપ તો સરસ સમાધાન આપે છે કે છે આકાશમાં આ અવકાશ દાન એટલે જગ્યા આપવાની શક્તિ છે. આ આકાશ દ્રવ્યની મહાનતા જુઓ, આ આકાશ દ્રવ્યની વિશાળતા જુઓ, આકાશ દ્રવ્યની ઉદાત્તતા જુઓ, કે ગમે એટલા દ્રવ્યો હોય એને ગમે તેટલા પ્રદેશી થવું હોય તો થાય, પણ એ પોતે બધાને અવકાશ આપે છે. ઉદાહરણ આપ્યું છે કે એક ગુટિકા ગોળી, એની અંદર કેટલાય ઔષધોનો ગુણ ઘૂંટી ઘૂંટીની અંદર નાખ્યો હોય, તો એક ગોળીમાં 25 ઔષધ હોય, 50 ઔષધ હોય, 100 હોય, જડીબુટીના બધાનો અર્ક એમાં, બધાના ગુણોને એ ગોળી ગુટિકામાં સમાવેશ થઈ જાય છે. ગુટિકા ક્યારેય કહેતી નથી કે હવે આ ગુણ મારાથી સમાઈ શકે એમ. એ આપીને એ કહે છે કે એ સહસ્ત્ર લક્ષ પ્રમાણ આવી ગુટિકામાં નાગરસની બનાવે છે, એ સમાય છે. બીજું આપણે સમજી શકીએ એવું ઉદાહરણ આપ્યું છે દીપકનું. એક સ્થાનમાં એક દીવો હોય, અને કદાચ બે કરીએ, પાંચ કરીએ, લાખ કરીએ, આને આ સ્થાન ચારે બાજુ બંધ કરી દો, પછી દીવા જેટલા પ્રગટાવો એટલા પ્રગટાવો, જેટલા બલ્બ જગાવો એટલા જગાવો, ઓલો વધારાના બલ્બનો પ્રકાશ જાશે ક્યાં? એમાં સમાઈ જશે, બધું સમાઈ જશે. એમ આ લોકનું આકાશ છે એનો એવો ગુણ છે કે આ અંદરના અસ્તિકાય પદાર્થો છે એના પ્રદેશમાં ફેરફાર થાય, સંકોચ અને વિસ્તાર એનું ભાજન છે એ થાય, ગમે તેટલું થાય, ગમે તેટલા પ્રમાણમાં થાય, તો પણ અવકાશની અંદર એ બધાને સમાવેશ થાય છે. કેટલો લોક, કેટલી ધરતી, કેટલા ખંડ, કેટલા રાજ્ય હોય તે, આવું બ્રહ્માંડ જે કહે છે આ અનાદિ નિધન અનાદિકાળથી છે, અને સનાતન અને શાશ્વત છે. લોક પણ શાશ્વત, સંસાર પણ શાશ્વત, જીવ પણ નિત્ય, પૂદગળ પણ નિત્ય, પણ જીવને કર્મનો સંબંધ પ્રવાહથી એ સંબંધને તોડી શકે છે, અને જીવ કર્મરહિત થઈ શકે છે. અત્યાર સુધીની એની અવસ્થા કર્મની સહિત છે, એટલે સકલંક હોવાને કારણે એની અવસ્થા મૂર્તિક છે, રસવાળી છે, રંજિત છે. આ બધા રંજિત ભાવો એના ખતમ થઈ જાય. ભાવ કર્મ જ્યારે દૂર થાય ત્યારે રંજિત ભાવો દૂર થતા એવો નિર્મળ આત્મા, શુદ્ધ આત્મા બને. અને એ શુદ્ધ રહીએ ત્યારે લોકમાં જ રહીએ, ત્યારે લોકમાં રહીએ ત્યારે એક પરમાણુ એને નડે, એને જગ્યા મળી રહે. એમ ન કે તું પરમાણુ લઈને આવ તો જ તને રાખીશું, નહીં. આવી વિશ્વની વ્યવસ્થા છે. એટલે કે છે કે વિશિષ્ટ અવગાહન શક્તિના યોગથી અનંત જીવ અને અનંતા અનંત પૂતગલો અવકાશ પામે છે, એમાં કોઈ વિરોધ નથી. જીવોમાં પણ અવગાહન શક્તિ છે. એક જીવ છે, પિંડ છે, એ બ્રહ્માંડનું સ્વરૂપ છે. જીવ છે એટલે એને દેહધારી છે, કર્મવાળો. ત્યાં પણ એ છય દ્રવ્યનું બનેલું છે, પિંડે તે બ્રહ્માંડે. હવે જીવો શરીરમાં અવકાશ ખરું કે નહીં? શરીરમાં અવકાશ, ખાલી જગ્યા. માત્ર પૂતગળો ઠાંસી ઠાંસીને ભૈરા નથી, એમાં અવકાશ છે, પોલાણ છે. અને પોલાણમાં કેટલા જીવો આવવું હોય તો આવી શકે કે નહીં? રોગ થાય ત્યારે શું થાય છે? બેક્ટેરિયા, પ્લેટલેટ્સ, આ જીવના સૂક્ષ્મથી સૂક્ષ્મ પ્રકાર છે, જે એક બ્લડના ટીપામાં પણ આપણે કહીએ કે આટલા ઘટી ગયા, આટલા વધી ગયા, આટલા એના વ્હાઇટ સેલ્સ, આટલા એના રેડ સેલ્સ, એ અહીંયા ઉત્પન્ન થાય છે, અહીંયા નાશ પામે છે. અને બીજા આ એને હવે ટીબી થયો છે તો એના જંતુઓ, કેન્સર થયું છે તો એના, એ કે કેટલાય મારી નાખે બેક્ટેરિયા તો પાછા એટલા ઉત્પન્ન થઈ જાય. ઇન્ફેક્શન થાય ત્યારે શું થાય? શરીરની અંદર આવા બેક્ટેરિયા ઉત્પન્ન થયા તો શરીરમાં જગ્યા મળે છે કે નહીં? લાખો બેક્ટેરિયાને ક્યાંય ભીડ છે એટલે હવે નહીં થાય, અથવા થોડું એની અંદર રૂ ભરી દે અને કાંઈ ખાઈ લઈ ભરપેટ, ક્યાંય જગ્યા જરાય રાખીએ નહીં તો થાય એવું ખરું કે હવે કોઈ જંતુને અવકાશ નહીં મળે? દ્રવ્યની અપેક્ષાએ સિદ્ધની રાશિ કરતા અને સંપૂર્ણ અતીતકાળના સમયો કરતા અનંત ગણા જીવ એક નિગોદના શરીરમાં. આપણું શરીર તો સ્થૂળ છે, નિગોદનું શરીર તો સૂક્ષ્મ છે, એમાં પણ અનંતા જીવો રહે. અનંત કાય શબ્દ આપણે ત્યાં મૂક્યો છે અભક્ષ્ય પદાર્થમાં, કે ભાઈ અનંત જીવોની એક જ કાયા હોય એવું અનંત કાય. આપણે જીવરાશિની ખામણા કરીએ ત્યારે 10 લાખ પ્રત્યેક વનસ્પતિ કાય, 10 લાખ સાધારણ સાધારણ વનસ્પતિ કાય, એટલે એટલા જીવો કે જેની એક વનસ્પતિ જ એનું શરીર છે. બાકીના જીવોમાં પ્રત્યેક વનસ્પતિમાં પ્રત્યેક જીવ છે, પુષ્પ, ફળ, ઝાડ એમાં એક એક છે. પણ નિગોદરી જે છે, ફૂગ છે, એવી પ્રકારની વનસ્પતિ છે કે જેની અંદર એક જ એના શરીરની અંદર અનંત જીવોનો વાસ છે. આને નિગોદ કહેવાય છે. સ્થૂળ દ્રષ્ટિએ દ્રશ્યમાન થતી નથી, પકડાય નહીં, અને છતાં પણ વાતાવરણથી આવા નિગોદ અનંત જીવો એક જગ્યાએ હોય. એટલે કહ્યું કે કંદની અંદર આ પ્રકારની અવસ્થા છે, જે જમીનની અંદર જેનો વિકાસ થયો છે એટલે કંદમૂળ કહ્યા છે. તો એની અંદર અત્યારે વિજ્ઞાનથી પછી પ્રયોગ કરતા લોકો કે બરોબર છે કે ભાઈ એક જો વનસ્પતિ હોય તો એની અંદર એક જીવ હોય છે, ત્યારે એક કંદમૂળના એક અંશ ઉપર પણ અનંત જીવ હોય છે. આવું હવે વિજ્ઞાન પદાર્થના સંશોધન પછી પદાર્થ વિજ્ઞાનથી આ જૈન મતને અનુકૂળ હવે કહે છે કે આવી વાત સાચી છે. પહેલાં તો વનસ્પતિમાં જ જીવ નથી, આવી વાત નથી. હજી એવા ધર્મો છે કે મનુષ્ય સિવાય કોઈમાં જીવ નથી. હાલતા ચાલતા પશુ પ્રાણીઓ છે, છતાં પણ એના પ્રત્યે એનો જીવ તરફનો અભિગમ નથી. અને વર્લ્ડની કોન્ફરન્સની અંદર વાત અહિંસાની કરશે, એ બધા જ બોલશે અહિંસાનું, નોન વાયલન્સનું બોલશે. આપણે ખબર, નોન વાયલન્સ કર્યું તો તમે હજારો જીવોને આ લેબોરેટરીમાં કચ્છર ઘાણ કર્યા એનું શું? તો કે એમાં ક્યાં હતું? એ તો બધું આના માટે જ છે. જીવ મૈત્રીનો ભાવ ત્યાં સુધી, જીવ સુધી, કારણ કે જીવની ઓળખાણ નથી, જીવની ઓળખાણ નથી. જીવથી થોડા પહોંચ્યા, વનસ્પતિમાં અટવાયા, વનસ્પતિથી આગળ ગયા ત્યારે આ પ્રકારનું થયું. અને આજે એ વિતરાગ વિજ્ઞાન જે છે એના જે પુરુષો છે સમર્થન, એ તો એમ કહે કે મારા શરીરની અંદર કોઈ આવા ઝેર પણ તમે આપશો નહીં, અંદર પણ મારે હિંસા કરવી, હિંસક દવાઓનું સેવન નથી કરવું, મારા શરીરને આશ્રિત રહેલા જે કાંઈ જીવો હશે, સૂક્ષ્મ ગતિના છે, નજરે નથી પડતા, એની એક બેક્ટેરિયા અવસ્થાથી જે હોય મારે એના ઘાત થવા દેવો. તો હમણાં જ મને કોઈ કહ્યું કે કેટલી હદ સુધીની કે શરીરની અંદર કીડા પડ્યા હોય અને એ બહાર પડે, તમે કીધું હતું ને? હા હક્કા બાપુ, શું કહો? આપો દ્રષ્ટાંત લોકોને. અરે કહો તમે. જીવી નહીં શકે. અને એવી રીતે આ જે કાંઈ હિંસક દબાવો છે એમ કે હું નહીં વાપરું, સાધુ એમ કે હું નહીં વાપરું, શું કામ? કે એ દ્વારા હું તો હિંસા કરી રહ્યો છું, તો મારું શરીર કતલખાનું નથી. અહીં સુધી આ વિભાવના જાય છે. જ્યારે દ્રવ્યનું સ્વરૂપ સમજાય છે ત્યાં એને જીવ પણ સમજાય છે, શરીર પણ સમજાય છે, શરીર પર છે એ પણ સમજાય છે, અંદર રહેલો અવકાશ પણ સમજાય છે, અનંત જીવોને એ અવકાશ આપે છે. મારું શરીર પણ અત્યારે એ છ દ્રવ્યોનો સમૂહ રૂપે કામ કરે છે. તો એ કહે છે ત્યારે આ શરીરની અંદર પણ અનેક જીવો આશરીને રહે છે. આપણા મળમૂત્રમાં પણ જીવો હોય છે, સૂક્ષ્મ જીવાતો હોય છે, કૃમિ પડે છે, કરમિયા થાય છે, આ બધા જે કાંઈ છે. તો આ શરીરમાં જ છે ને, શરીરની અંદર એક ચૈતન્ય આપણો અને બીજા આ મૂઢ અવસ્થાના જીવો પણ ખરા ને, બીજી ગતિના, નિગોદની ગતિના, એ છે, ચાયલા જ કરે છે. તો શરીર આ માત્ર મારું છે એ ભાવમાંથી જ્ઞાની નીકળી જાય છે. આ શરીર મારું નથી, અનેક જીવોનું, જે મારા માટે ઉપભોગનું સાધન છે એમ કેટલા અનંત જીવોનું આ આશ્રયનું સ્થાન છે. આટલી સૂક્ષ્મતા આવવાને કારણે પદાર્થનું જ્યારે થાય ત્યારે એ જ્યારે આત્મ સ્વરૂપનું ધ્યાન કરે ત્યારે ભ્રાંતિને કોઈ અવકાશ નથી. એટલે પદાર્થ વિજ્ઞાન, પદાર્થ બંધારણ, દ્રવ્યાનો યોગ વિતરાગ દર્શનમાં બહુ સૂક્ષ્મતાએ કર્યો છે. અને આ સૂક્ષ્મતા સાધકે સમજવી પડે, એટલા માટે કે સાધક જેમ જેમ ઉપરની ભૂમિકામાં જાય પોતાની સાધનાથી, તો એને આ સ્પષ્ટતા થાય એટલે ક્યાંય ભ્રાંતિમાં અટવાય નહીં, રોકાય નહીં, ક્યાંય ભ્રાંતિમાં ન રોકાય. અધવચ્ચે મને પ્રભુ મળી ગયા અને હું પ્રભુ થઈ ગયો, આવા ભ્રમની અંદર ક્યાંય રોકાય. કંઈ પણ પદાર્થના આવા એને ચિહ્નો મળે તો એ સમજી શકે કે આ તો વિશ્વનું સ્વરૂપ છે જે લક્ષ્યગત થઈ શકતું નથી પણ છે, આભાસ છે, સત છે, આત્મા તો સત છે. એટલે અહીંયા કહે છે કે એમાં અનંત ગણા જીવો એક નિગોદના શરીરમાં રહે છે, આવી વસ્તુનું સ્વરૂપ છે, ઉપયોગથી પકડાય તો પકડાય, બુદ્ધિથી તો પકડાય એવું. આ વાત માત્ર જીવનું જ્ઞાન સ્વરૂપ જ પકડી શકે, કેમ કે જ્ઞાન સ્વરૂપમાંથી જ આ વાત આવી છે, આ કોઈ બુદ્ધિના યોગમાંથી વાત આવી નથી. વિજ્ઞાન હજી બુદ્ધિના યોગથી મર્યાદિત છે, એટલે આપણે જે જગતમાં રહીએ છીએ એનાથી આ બધો વિરોધાભાસ છે કે આ બધા શું બંડલબાજી હાલે છે, શું હંબકબાજી હાલે છે. જે હોય તે જેટલું પકડાય આપણા હિતનું કારણ ત્યારે જ થશે કે આપણી સાધનામાં, આપણા ધ્યાનમાં આપણે જ્યારે લીન થશું, તો જેમ જેમ ઉત્તરોત્તર આપણું રોજનું ધ્યાન દિન પ્રતિદિન શુદ્ધ થવું જોઈએ, સૂક્ષ્મ થવું જોઈએ, પદાર્થ લક્ષી થવી જોઈએ. છ દ્રવ્ય છે જગતમાં અને છ દ્રવ્ય સનાતન જ છે, અને છ દ્રવ્યનું સ્વરૂપ ખ્યાલ આવે કે એમાં ધર્માસ્તિકાય કંઈ નડતું નથી, અધર્માસ્તિકાય એને કોઈ વિભાવિક પરિણામ નથી, આકાશને કંઈ નથી. કાળ દ્રવ્ય તો દ્રવ્ય રૂપે નથી, એ તો માત્ર તને મદદ કરે છે, સહાયક છે. તો જીવ અને પૂતગલમાં હું જ જીવ છું પણ પૂતગલથી બંધાયેલો છું. એ પૂતગલથી બંધાવવામાં નિમિત્ત કોના સંબંધે વળગણા છે? તો આ જીવ વળગણાવાળો છે, એ વળગણા જીવના કારણે છે. મારી સમજ, મારું જ્ઞાન ઓછું એટલે મારા ભાવ કર્મનું પ્રમાણ વધારે. જેટલું ભાવ કર્મ જીવની અંદર એટલે વિભાવ પરિણતિ, જેટલું ભાવ કર્મ છે ત્યાં સુધી દ્રવ્ય કર્મથી મુક્ત થવાની કોઈ સંભાવના નથી. અને દ્રવ્ય કર્મથી નો કર્મ આપોઆપ છે, નો કર્મ આપોઆપ છે, સંબંધિત છે, ઔપચારિક છે. ઔપચારિક તો એ છે કે જ્યાં છો ત્યાં અમારા છે, અમારા છે, મકાન મારું છે, આ લીધું, છોકરાએ લીધું તો તરત કે અમારું જ છે, નહીં તો મારા છોકરાનું છે. અરે આ એ ભાઈ, આ નો કર્મ તો ત્રીજી પેઢીએ ગયો, તું ક્યાં માંડો છું? તું કે મારે કાંઈ લેવા દેવા નથી. દ્રવ્ય કર્મ છે ત્યાં સુધી નો કર્મને કોઈ મર્યાદા નથી. ત્યાં સુધી આપણે કહીએ કે આપણા કાકા બાપાના હોય ને તો ત્યાં પોતાનો વટ દેખાડવો ને, આમ બધા એક જ એક મગની બોલવામાં કઈ કોઈ, પછી ફાળ કેવી છે એ તો ઓલો કીએ કે 12 મહિનામાં ચાનો પ્યારો કોઈ દી પાયો નથી. જગતની અંદર તો આ બધી આખવા છે, એની સાથે કઈ સંબંધ નથી. પણ નો કર્મને કોઈ મર્યાદા નથી, આખું જગત મારું છે એમ કહી શકો. ઉપચારથી કેવું છે ને, ક્યાં કહે છે? દ્રવ્ય કર્મ અને એનો આધાર ભાવ કર્મ. બસ આ ભાવ કર્મની જ્યાં સુધી દૂષિતપણું છે, હરિભદ્રાચાર્યજીએ યોગ દ્રષ્ટિ સમુચયની અંદર આ શબ્દ પ્રયોગ મૂક્યો છે, જીવમાં એક ભાવમલ છે. ભાવમલ એ જેમ જેમ એ સમજ આવે છે એમ એ ભાવમલ એની એક યોગ્યતા છે. શું? પૂતગળને આકર્ષવાની યોગ્યતા છે, એક ક્ષમતા છે, એની મેળે ચાલી જાય છે. જેમ કોઈ વસ્તુમાં ચિકાસ હોય તો આપણે કંઈક જરાક જ્યાં સુધી કલર લગાવ્યો છે તો હજુ ભીનું છે, એની અંદર એ મળની યોગ્યતા કે કદાચ કોઈ પણ પ્રકારનો કચરો કાઢશો તો એને ચોટી જશે. પણ એકવાર સુકાઈ જાય તો પછી કંઈ વાંધો, ગાડી ધોઈ હોય અને શેરીમાં વાળવાવાળી વાળતી હોય તો ત્યારે લાગે કે આ ધૂળ ગાડીને ક્યાં સુધી ચોડશે. આ જીવની અંદર ભાવમલ છે. પહેલું કામ જીવે આ કરવાનું છે. હરિભદ્ર સૂર્ય બહુ સરખે કે તારી ભાવમલની યોગ્યતાનો નાશ કર, પછી ભલે તેટલો ગમે એટલો કચરો જે સંસારમાં તું જીવે છે એમાં ભલે ઉડે, તારે ખંખેરવા સિવાય કંઈ કરવાનું નથી. પણ અત્યારે તો ચોંટવાનો ધંધો જ ચાલે છે, એટલે ક્યારેક પલાળવું પડે, હાબું મારવો પડે અને ધોકા પણ મારવા પડે. આ એ દશામાં આપણે છીએ. આપણું જીવન ધોકાથી માન સુધરે એવું, છતાં આ જ્ઞાનથી ભાવમલને દૂર કરીએ. આ સમજ ભાવમલને દૂર કરશે, તારી ક્ષમતા તોડી નાખશે પદાર્થને આકર્ષવાની. સંસાર આખો પ્રદેશે પ્રદેશથી આકર્ષક છે, પ્રલોભનકારી છે, પણ તારી ક્ષમતા તોડી નાખશે. જ્ઞાની એનો ભાવમલ તોડી નાખે છે અને દરેક સ્થિતિમાં હોય એને કોઈ આકર્ષણ નથી. ગમે તેવું હોય, અપ્સરાઓ નાશ કરતી હોય તો કાંઈ નહીં. કૃપાળુએ એક વાક્ય લખ્યું છે કે અપ્સરાઓની નૃત્યાંગનાઓ સામે હોય છતાં આ સાધુ પોતાના સંયમમાંથી ચલિત થતા એના અગાધ ગંભીર સંયમને નમસ્કાર, એને એના ભાવ મળનો નાશ કર્યો. આવી સૂક્ષ્મ વિચારણા પ્રગટે, સમજણ આવે એ જ સ્વાધ્યાયનો સાર છે વિશેષ અવસરે.